તારીખ 2/1/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 940-948 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 432
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 940-653 મુનિ શ્રી લલ્લુજી ઉપરનો પત્ર છે. પરમ કૃપાનિધિ મુનિવરોના ચરણ કમળમાં વિનય ભક્તિ વડે નમસ્કાર પ્રાપ્ત થાય. પત્ર સંપ્રાપ્ત થયા. શરીર પ્રત્યે અસાતા મુખ્યપણું ઉદયમાન વર્તે છે, તો પણ હાલ પ્રકૃતિ આરોગ્યતા ઉપર જણાય છે. શરીરનો અસ્વસ્થતા આ દિવસોમાં ઘણી રહી છે, પણ ચડ ઉતર, કડીક સારું કડીક ખરાબ એવી તબિયત રહી છે. અષાઢ પૂર્ણિમા પર્યંતના ચાતુર્માસ સંબંધી આપ શ્રી પ્રત્યે જે કિંચિત અપરાધ થયો હોય તે નમ્રતાથી ક્ષમાવું છું. અષાઢ મહિનામાં ક્ષમા આપના એટલા માટે લખી છે કે પોતાને આયુષ્યનો હવે બહુ ભરોસો નથી, એટલે અષાઢ મહિનાના ચાતુર્માસ સંબંધી એમ કરીને અષાઢ મહિને પણ શરૂઆત ચાતુર્માસના આજે શરૂઆત થઈ છે અષાઢ સુદ પૂનમે, પણ પોતે ક્ષમા આપના લખી છે. ગચ્છવાસી પ્રત્યે પણ આ વર્ષ ક્ષમાપત્ર લખવામાં પ્રતિકૂળ લાગતું નથી, સમાજને પણ ક્ષમા આપના લખી નાખે છે. પદ્મનંદી ગોમટસાર આત્માનું શાસન સમયસાર મૂળ એ આદિ પરમ શાંત શ્રુતનું અધ્યયન થતું હશે. આ ગ્રંથો વાંચવા માટે પોતે ભલામણ કરી છે કે આ શ્રુતનું અધ્યયન કરવું. આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભાળીએ છીએ પોતાના માટે લખ્યું. અમે આત્માનું શુદ્ધ સ્વરૂપ સ્મરણ કરીએ છીએ સંભાળીએ છીએ. મુખ્યપણે જે પરિણામ વર્તે છે એનો ઉલ્લેખ કર્યો છે. ઓમ શાંતિ એ રીતે બહુ ટૂંકામાં પત્ર પૂરો કર્યો છે. 941મો પત્ર શ્રી મનોદાસ પ્રભુદાસ ઉપરનો છે. એ શ્રાવણ વદ ચોથ એટલે લગભગ પોણા મહિના પછી લખેલો છે, 25 દિવસે. સંસ્કૃત અભ્યાસના યોગ વિશે લખ્યું, પણ જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. કોઈ પ્રતિજ્ઞા લેવા માટે રજા માગી હશે, પણ પ્રતિજ્ઞા લેનારના પરિણામ અત્યંત દ્રઢ ન હોય તો પ્રતિજ્ઞા માટે આજ્ઞા કરવી એ આજ્ઞા તોડવા માટે આજ્ઞા કરવા જેવું થાય છે. એ પ્રકારે પ્રતિજ્ઞા લેવા યોગ્ય નથી. પ્રતિજ્ઞા નહીં લેવા કરતા પ્રતિજ્ઞા લઈને તોડવાનું પાપ વધારે છે. એટલે કોઈ પણ સંજોગોમાં પોતાના પરિણામ બગડે નહીં અથવા પ્રતિકૂળ સંજોગો થતા પરિણામમાં સુધાર થાય, બગડે તો નહીં પણ પરિણામમાં સુધાર થાય એવી યોગ્યતાવાન જીવે પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે. એવી યોગ્યતા પરિપક્વ યોગ્યતા ન હોય ત્યાં સુધી પ્રતિજ્ઞા લેવામાં જોખમ છે અને પુણ્ય કરવા જતાં પાપમાં પડવાનો અવસર આવી જાય છે, એવો એની અંદર આશય છે. જે નિયમોમાં અતિચાર આદિ પ્રાપ્ત થયા હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે. જે નિયમોમાં ફેર પડી ગયો હોય, નિયમ લીધો હોય છતાં પણ દોષ આવી ગયો હોય તો તમારે પ્રાયશ્ચિત લઈ લેવું લલ્લુજી પાસે જઈને, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. જો એનું પ્રાયશ્ચિત ન લેવામાં આવે તો એ પાપ છે, એનો આશ્રવ છે એ ચાલુ રહી જાય છે, કેમ કે અભિપ્રાયનો દોષ લાગવાનો ત્યાં સંભવ છે. હવે વાંધો નહીં, આટલું તો થાય, આટલો તો દોષ થઈ જાય એવો અભિપ્રાય, દોષનો અભિપ્રાય થાય એ વધારે ભયંકર છે. નિયમને વિશે સ્વેચ્છાચારનું પ્રવર્તન, સ્વેચ્છાચાર પ્રવર્તન એટલે સ્વેચ્છાચારનું પ્રવર્તન, એના કરતા મરણ શ્રેય છે. નિયમ લઈને પછી સ્વેચ્છાચારે પ્રવર્તવું એના કરતા તો મરવું સારું એમ કે છે. એવી મહત્પુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં. મહાન પુરુષોની આજ્ઞા તો એવી છે કે નિયમ લઈને સ્વેચ્છાચાર કરવું એના કરતા તો મરણ સારું. એવી જે મહાપુરુષોની આજ્ઞા છે એનો કાંઈ આ જીવે વિચાર રાખ્યો નહીં. એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન હોય? એટલો બધો પ્રમાદ કરે આત્માને કેમ અતિ દોષનું કારણ ને દુઃખનું કારણ ન થાય? એ ઘણા મોટા પાપનું કારણ થાય છે. એટલી વાત છે. એટલે જે પ્રતિજ્ઞા લઈને દોષ કરે છે એ કાચી ભૂમિકામાં જે નિયમ અને પ્રતિજ્ઞા અંગીકાર કરે છે એ ઘણું જોખમ લે છે એમ વિચારવા યોગ્ય છે. પ્રાયશ્ચિત ન લે તો અભિપ્રાયનો દોષ ચાલુ રહે, કેમ કે એને પ્રાયશ્ચિત લેવાનો ભાવ કેમ આવ્યો કે એ વાતને એને વધારે ગૌણ કરી, એ વાતને વધારે ગૌણ કરી તો એનું મહત્વ સમજાયું કે નિયમ લઈને તોડવો એના કરતા તો મરણ શ્રેય છે. એવી મહાપુરુષોની આજ્ઞા છે. એ આજ્ઞા ઉપર પગ દેતા આત્માએ કેમ કઈ વિચાર ન કર્યો? એટલો બધો પ્રમાદ કેમ સેવ્યો આ આત્માએ? એવો વિચાર ત્યાં આવવો જોઈએ. અને પશ્ચાત ઘણો તપ, જે પશ્ચાતાપ થવો, પાછળથી ઘણો પશ્ચાતાપ થવો જોઈએ. મનુદાસભાઈ નાની ઉંમરના કોઈ મુમુક્ષુ છે અને નાની ઉંમરમાં વ્રત અંગીકાર કરવા માટે અવારનવાર પત્ર વ્યવહાર કરે છે. જુદી જુદી જાતના વ્રત લે છે, અમુક લીલોતરી ન ખાવી, આ ન કરવું, ફલાણું ન કરવું, એ કરવું, એ એ પ્રજાતને વિચારધારાવાળા મુમુક્ષુ છે. એટલે એના માટે આ વાત લખે છે કે જે કરો એ આટલું સમજીને કરો. એમને એમ બહુ સહેલું છે અને આપણે સહેલાઈથી કરી શકીએ એમ છે અને કાંઈ વાંધો નથી અત્યારે, ને હું એમની આગળ પાછળનો બધો વિચાર કરવો અને એનું જે જોખમ છે, એની જે ગંભીરતા છે, એનું જે મહત્વ છે એ બધું સમજાવવું જોઈએ. મુમુક્ષુ ઉમેદને, ઉમેદ આદિને યથા યોગ્ય, એ મોરબીથી લખેલો પત્ર છે. આ મનુદાસભાઈ સુણાવના છે, ત્યારે મોરબી આવી ગયા છે. વણાણી અને મોરબી વચ્ચે લગભગ સમય છેલ્લો ગયો છે. પછી અંબાલાલભાઈ ને લખેલો પત્ર છે 942. કદાપી જો નિવૃત્તિ મુખ્ય સ્થળની સ્થિતિના ઉદયનો અંતરાય પ્રાપ્ત થયો તો હે આર્ય, સદા સવિને એવી પરમ નિવૃત્તિ તે તમે શ્રાવણ વદ 11 થી ભાદરવા સુદ પૂર્ણિમા પર્યંત એવી રીતે સેવજો કે સમાગમવાસી મુમુક્ષુઓને તમે વિશેષ ઉપકારક થાવ. શું છે એમ, પોતાની તબિયત તો અસ્વસ્થ રહી છે, હવે એ બાજુના જે મુમુક્ષુઓ છે આજુબાજુના ગામના, એને સત્સમાગમમાં અંબાલાલભાઈ મુખ્ય હતા, એટલે કદાચ એમ કે નિવૃત્તિ મુખ્ય સ્થળની સ્થિતિ, એટલે આ પર્યુષણના દિવસો છે, પીતાંબર પર્યુષણ અને દિગંબર પર્યુષણ બંને આવી જાય છે શ્રાવણ વદ 11 થી ભાદરવા સુદ પૂનમ સુધીના. તો જો નિવૃત્તિ મુખ્ય સ્થળ એટલે કોઈ નિવૃત્તિ ક્ષેત્રે ન જાઓ, અંતરાય પડ્યો હોય તો, ન જઈ શકાનો હોય તો, તમે બધા મુમુક્ષુઓ આટલા દિવસો સુધી પરમ નિવૃત્તિ, એટલે ભલે ત્યાં રહેવાનું થાય તો પણ વ્યવસાયમાં જોડાવું નહીં, એવી રીતે રહેવું, બહારના નિવૃત્તિ ક્ષેત્રમાં ન જવાય તો આ દિવસોમાં દુકાન ધંધા વેપારમાં લાગવું નહીં, એમ કેવું છે. શું પર્યુષણોએ સવારે પૂજા સ્વાધ્યાય વ્યાખ્યાન બધું કરે, કોઈ ઉપવાસ કરે, બીજી ત્રીજી પાછા દુકાને જઈને બેસી જાય, એ બરાબર નથી. ધાર્મિક પર્વના દિવસોમાં નિવૃત્તિ રાખવી જોઈએ. 12 મહિના પ્રવૃત્તિના પાપની પ્રવૃત્તિ તો ચાલતી જ હોય છે, આ દિવસમાં એટલું પાપ ઘટે એટલું તો ઓછામાં ઓછું થવું જોઈએ, એટલે પરમ નિવૃત્તિ સેવજો એમ કહ્યું છે. પરમ નિવૃત્તિ સેવજો એટલે કિંચિત માત્ર પણ વ્યવસાય આદિની પ્રવૃત્તિ ન કરવી. હા, સદા સ્વવિનય એવી પરમ નિવૃત્તિ. નિવૃત્તિ વિનય કરવા યોગ્ય છે, ઠીક, નિવૃત્તિ પણ વિનય કરવા યોગ્ય છે. નિવૃત્તિ લેવા માટે આદર હોવો, નિવૃત્તિનો આદર હોવો જોઈએ. ઠીક છે, અત્યારે કઈ આપણે નવરા છીએ માટે કઈ વાંધો નહીં, એમ હળવું નહીં લેવું, નિવૃત્તિ માટે આદર હોવો જોઈએ. તો એ નિવૃત્તિના સમયમાં જીવ આત્મહિતના પરિણામ ઉપાસે, કઈક ઉપાસનામાં પ્રવર્તે, નહીતર પ્રમાદમાં ચાલ્યો જાય છે. શું એટલે નિવૃત્તિ પ્રત્યે પણ વિનય હોવો જોઈએ, એક એનો પૂર્વગ્રહ છે, નિવૃત્તિ સંબંધીનો પૂર્વગ્રહ છે. એવી રીતે સેવજો કે સમાગમવાસી મુમુક્ષુઓને તમે વિશેષ ઉપકારક થાઓ. તમારી જે સ્વાધ્યાય આદિની પ્રવૃત્તિ છે એ બીજાને પણ ઉપકારી થાય, એવી રીતે આ દિવસોમાં તમે પ્રવર્તજો. અને તે સૌ નિવૃત્તિભૂત સદનિયમોને સેવતા સત્શાસ્ત્ર અધ્યયન આદિમાં એકાગ્ર થાય, યથાશક્તિ વ્રત નિયમ ગુણના ગ્રહણ કરતા થાય. અને એ સમાગમવાસી ભાઈઓ છે એ સત્શાસ્ત્રનું અધ્યયન કરે અને જેની જેટલી શક્તિ હોય એટલા ગુણગ્રાહીપણે વ્રત નિયમને અંગીકાર કરે, રૂઢિગતપણે નહીં, પોતાના આત્મામાં ગુણ પ્રગટ થવાના અર્થે એ વાત છે. શું એ પ્રકાર છોડી દેવો, આ આમ કરી આ આત્માને શું ગુણ થાય, આવો નિયમ લેવાથી, આવો વ્રત લેવાથી, આ પચકાણ લેવાથી આ આત્માને ગુણ શું થાય, એનો મુખ્ય વિચાર કરવો અને ગુણ ગ્રહણ થાય એવી રીતે વર્તવું. માત્ર આપણામાં આમ કર્યું છે માટે આમ કરો, એવી રીતે રૂઢિગતપણે પ્રવર્તવું નહીં. હા, એ બધું ઓગ સંજ્ઞા એ થઈ ગયું, તે થઈ ગયું, હવે જરા સમજીને વિચારીને જે કરવું તે કરવું. માર્ગ સમજણનો છે, વિશેષ સમજણનો છે, સમજણનો છે એમ નહીં પણ વિશેષ સમજણનો છે. શરીર પ્રકૃતિમાં સબળ અસાતાના ઉદયથી જો નિવૃત્તિ મુખ્ય સ્થળનો અંતરાય જણાશે તો અત્રેથી યોગશાસ્ત્રનું પુસ્તક તમારા અધ્યયન મનનાદી અર્થે ઘણું કરીને મોકલવાનું થશે. એટલે ઉપર પણ અંતરાય પોતાના માટે લખ્યો છે, નિવૃત્તિ મુખ્ય સ્થળમાં મારી સ્થિતિમાં જો અંતરાય આવશે તો તમે ત્યાં આ રીતે વર્તજો જ્યાં છો ત્યાં. હવે અંતરાય આવવાનું કારણ એ છે કે શરીર પ્રકૃતિમાં સબળ અસાતાનો ઉદય આવશે, એટલે એ દિવસોમાં શરીર પ્રકૃતિમાં ફેરફાર ઘણો થઈ ગયો છે. આયુષ્યના તો હવે ચૈત્ર છ સાત આઠ મહિના બાકી રહ્યા છે, એટલે અસાતાને કારણે જો નિવૃત્તિ ક્ષેત્રમાં નહીં હોય અને અંતરાય પડશે તો યોગશાસ્ત્ર નામનું પુસ્તક છે એ તમને મોકલશું. યોગશાસ્ત્ર આમ તો બે આચાર્યોની રચના છે જુદી જુદી, શું બંનેનું નામ યોગશાસ્ત્ર છે, જેના ચાર પ્રકાશ, યોગશાસ્ત્રના ચાર પ્રકાશ બીજા મુમુક્ષુ ભાઈઓને પણ શ્રવણ કરાવતા પરમ લાભનો સંભાવ છે. એ તમે પણ વાંચજો, અધ્યયન કરજો અને બીજા મુમુક્ષુ ભાઈઓને પણ એનું શ્રવણ કરાવજો. એટલે અંબાલાલભાઈને વાંચન કરવાની આજ્ઞા આપી છે, એટલી યોગ્યતા છે અંબાલાલભાઈમાં કે વાંચન કરવાની એમને આજ્ઞા આપી છે. બીજા મુમુક્ષુઓની વચ્ચે તમારે વાંચન કરવું, એમ એને શ્રવણ કરાવવું એનો અર્થ કે વાંચન કરવું. અંબાલાલભાઈના કેટલાક પત્રો પ્રસિદ્ધ કરે છે ખંભાતવાળા, પુસ્તક બહાર પડવાનું છે, એ લોકોની જાહેરાત આવી હતી. હે આર્યો, અલ્પ આયુષી દુષમ કાળમાં પ્રમાદ કર્તવ્ય નથી. અત્યારના આયુષ ઘણા અલ્પ છે અને તે પણ અનિશ્ચિત છે, કોઈનો નિયમ નથી કે આટલા વર્ષ તો જીવે જીવે ને જીવે. અલ્પ આયુષી દુષમ કાળમાં પ્રમાદ કર્તવ્ય નથી, આત્મહિત માટે જરાય પ્રમાદ કરવો નહીં, જાગ્રત રહેવું. તથાપિ આરાધક જીવોનો તદ્વત સુદૃઢ ઉપયોગ વર્તે છે અને જે આરાધક જીવો છે એનો તો પ્રમાદ નહીં કરવા માટે, તદ્વત એટલે પ્રમાદ નહીં કરવા માટે બહુ દ્રઢ ઉપયોગ વર્તે છે, સુદૃઢ ઉપયોગ વર્તે છે, એની જાગૃતિ તો વિશેષ હોય છે એમ મુમુક્ષુએ આત્મહિત માટે જાગૃતિમાં આત્મજાગૃતિમાં રહેવા યોગ્ય છે. આત્મબલાધીનતાથી પત્ર લખાયું છે. આ પત્ર છે એ આત્માના પુરુષાર્થમાં આધીન રહીને, આત્માના પુરુષાર્થ આધીન રહીને લખેલું છે. શું એટલે આ દિવસોમાં પુરુષાર્થનો પ્રકાર સારો ચાલે છે, ભલે શરીર નબળું છે, શરીરમાં અસાતા થાય છે પણ પુરુષાર્થ સારો છે. નવસો ને 43 નો પત્ર પણ અંબાલાલભાઈ ઉપરનો છે. ઓમ જીનાય નમઃ. પરમ નિવૃત્તિ નિરંતર સેવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. કેમ કે જે પ્રવૃત્તિ છે એમાં પરિણામ સામાન્ય રીતે સામાન્ય જીવના પરિણામ ઘણા આત્માને અહિતકારક એવા પરિણામ, વિરાધક પરિણામ થયા કરે છે. બને ત્યાં સુધી પ્રવૃત્તિનો સંક્ષેપ કરવો, આજીવિકાનું એવું સાધન ન હોય તો પણ જેટલો બને એટલો પ્રવૃત્તિનો સંક્ષેપ કરવો અને જેને સાધન હોય એને નિવૃત્તિ લેવી, એમ. કેમ કે પરમ નિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે, એ મુખ્ય આજ્ઞા છે. કેમ કે નિવૃત્તિ એ આત્મહિત કરવા માટે પરિણામોમાં અવકાશ થાય છે, નહીંતર અવકાશ રહેતો નથી. અનેક જાતની ઉપાધિમાં જીવ આયુષ્યને વ્યતીત કરી નાખે છે. તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિને સદા સેવવી, નિવૃત્તિ સદા સેવવી અથવા આત્મવીર્ય ગોપવા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એટલે પુરુષાર્થમાં યોજવો એમ આજ્ઞા છે. શ્રાવણ વદ ચાલે છે ને એટલે પર્યુષણ નજીક આવી ગયા, શું એટલે નિવૃત્તિની વાત લઈએ છે. આ દિવસોમાં તો નિવૃત્તિ જ ની જ આજ્ઞા છે. તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી, તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી અથવા આત્મવીર્ય ગોપવા સિવાય પુરુષાર્થને ગોપવા સિવાય એટલે પૂરા ઉદ્યમથી બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી અને આત્મજાગૃતિમાં રહેવું એવી આજ્ઞા છે. એવી પોતાના તરફથી એ જાતની એમણે આજ્ઞા કરી છે આ દિવસોમાં. અષ્ટમી ચતુર્દશી આદિ પર્વતિથીએ એવા આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કરી છે અને ખાસ કરીને આઠમ ચતુર્દશના દિવસે તો એકદમ નિવૃત્ત રહેવું. સામાન્ય રીતે જે આઠમ ચૌદશ ઉપવાસ કરવામાં આવે છે એનું પણ કારણ એ છે કે ઉપવાસ કરે એટલે દુકાને જાય નહીં, એટલે એ તો ધંધાકીય પ્રવૃત્તિ બંધ થઈ જાય. જેને જે પ્રવૃત્તિ હોય, કુટુંબની પ્રવૃત્તિ હોય, ધંધાની પ્રવૃત્તિ હોય, એ બધું બંધ થઈ જાય ઉપવાસ કર્યો હોય તો. અને આહારનો સમય પણ બગડે નહીં, એકનું જ્ઞાન ધ્યાનમાં અધ્યયનમાં પોતાના સમયને વ્યતીત કરી શકે. એટલે એ તિથિઓમાં એવા આશયથી સુનિયમિત વર્તનથી નિયમિતપણે વર્તન કરવાથી આ આજ્ઞા કરી છે. કાવીઠા આદિ જે સ્થળે તે સ્થિતિથી તમને અને સમાગમવાસી ભાઈઓ બાઈઓને ધર્મ સુદૃઢતા સંપ્રાપ્ત થાય ત્યાં શ્રાવણ વદ 11 થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સ્થિતિ કરવી યોગ્ય છે. એ આજુબાજુના સ્થળ છે, ખંભાતની બાજુના કાવીઠા અગાસની બાજુમાં છે, 10-15 માઇલ છે ત્યાંથી. એટલે એ બધા એ બાજુના નાના નાના ગામમાં બધા મુમુક્ષુઓ એકબીજાના પરિચયમાં આવેલા કૃપાળુદેવના કારણે. ઉપાશ્રય તો છે આ લોકો, નિરાવાસી નો ઉપાશ્રય તો છે ત્યાં પોતે રહેલા છે. પેલા રતનચંદજીભાઈ ને બે ભાઈઓ છે ને, ઝવેરચંદભાઈ ને રતનચંદભાઈ ના ઘર છે બંને. તમને અને બીજા સગમ સમાગમ વાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમ ગુણ વ્રત નિયમ શીલ અને દેવગુરુ ધર્મની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદૃઢતા કરવી યોગ્ય છે અને એ જ પરમ મંગળકારી છે. તમને અને બીજા સમાગમવાસી ભાઈઓ સમાગમવાસીઓને એટલે જે એમના સમાગમમાં આવ્યા હતા ને બધા આજુબાજુના ગામવાળા, જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિસંશયતા પ્રાપ્ત થાય. શું જ્ઞાનીની આજ્ઞા એ કેવી રીતે આત્મહિત થાય, પોતાના સ્વછંદે નહીં. શું જ્ઞાની પુરુષો જે રીતે આત્મહિત કરવાનું કહે છે એ રીતે આત્મહિત કરવામાં એ માર્ગે ચાલવું, એમને આજ્ઞામાં ચાલવું, આજ્ઞા છોડીને ચાલવું. આ એક બહુ મહત્વનો વિષય છે અને ગૂઢ ભાષામાં એ વાત કરે છે હંમેશા કે મુમુક્ષુએ જ્ઞાનીની આજ્ઞા એ ચાલુ, કેમ કે એને ખબર નથી ક્યાં ભૂલ થાય, ક્યાં ચૂક થાય, ક્યાં અપરાધ થાય, ક્યાં વિરાધના થાય, એને પોતાને ખબર પડતી નથી. માર્ગનો અજાણ્યો છે, ભૂલેલો જીવ છે, એને જ્ઞાનીના માર્ગને ને આજ્ઞા એ જ્ઞાનીના માર્ગે ચાલવું, એમને આજ્ઞા એ ચાલવું, અને એમાં જરા પણ એ માર્ગમાં સંશય ઉત્પન્ન થાય એવી સ્થિતિ હોવી જોઈએ. વિચારની ભૂમિકામાં એમાં શંકા પણ ન પડે, આમ કેમ કહ્યું હશે એ વાતની શંકા પણ ન હોવી જોઈએ, નિશંક એટલી પ્રતીતિ જ્ઞાની ઉપર, જ્ઞાનીના વચન ઉપર એટલી પ્રતીતિ હોવી ઘટે છે. ઉત્તમ ગુણ પ્રાપ્ત થાય, વ્રત નિયમ શીલ અને દેવગુરુ ધર્મની ભક્તિમાં પરમ ઉલ્લાસથી પ્રવર્તવું થાય અને એમાં સુદૃઢતા થાય, એ બધું આત્માને મંગળકારી છે અથવા હિતકારી છે. જ્યાં સ્થિતિ કરો ત્યાં તે સમાગમ વાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિ સુદૃઢ થાય. જો ફરીને એ વાત લીધી પાછી, શું જે કોઈ ગામમાં થાય પર્યુષણમાં જવાનું કે રહેવાનું થાય, ત્યાં તે સમાગમ વાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિ સુદૃઢ થાય, અને અપ્રમતપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. તમારું વર્તન એવું હોવું જોઈએ કે બીજાને તમારા ઉપરથી જ્ઞાનીના માર્ગની વધારે પ્રતીતિ થાય, નિસંશય પ્રતીતિ થાય, અને બધા સારા ધર્મના રસ્તે ચડે એવું વર્તન તમારું પોતાનું પણ હોવું જોઈએ. કેમ કે એની વિશેષ જવાબદારી છે, જે શ્રવણ કરાવે છે, વાંચન કરે છે, એની જવાબદારી વિશેષ છે. એનું વર્તન તો એવું હોવું જોઈએ કે બીજા એને અનુસરે એવું વર્તન હોવું જોઈએ. એ ઉમાલાલભાઈને સૂચના કરી છે. પછી 944મો પત્ર છે. ભાઈ કિલાભાઈ તથા ત્રિભુવન આદિ મુમુક્ષુઓ સ્તંભ તીર્થ, સ્તંભ તીર્થ એટલે ખંભાત. આજે યોગ શાસ્ત્ર ગ્રંથ ટપાલમાં મોકલવાનું થયું છે. પોતે નિવૃત્તિ ક્ષેત્રમાં નથી જઈ શક્યા, એ બાજુ આવી શક્યા નથી, એટલે પોસ્ટથી યોગ શાસ્ત્ર ગ્રંથ મોકલ્યો છે. શ્રી અંબાલાલની સ્થિતિ સ્તંભ તીર્થ જ થવાને નો યોગ બને તો તેમ, નહીં તો તમે અને કિલાભાઈ આદિ મુમુક્ષુઓના અધ્યયન અને શ્રવણ મનન અર્થે શ્રાવણ વદ 11 થી ભાદ્રવા પૂનમ પૂર્ણિમા પર્યંત સુવ્રત નિયમ અને નિવૃત્તિ પરાયણતાના હેતુએ એ ગ્રંથનો ઉપયોગ કર્તવ્ય છે. અંબાલાલભાઈ ત્યાં રહે તો ઠીક છે, ખંભાતમાં રહેવાના હોય તો ઠીક વાત છે, નહીતર પછી તમે જે મુમુક્ષુઓ છો ત્યાં રહેવા વાળા, એ આ પર્યુષણના દિવસોમાં નિવૃત્તિ લઈને, મુખ્યપણે નિવૃત્તિ પરાયણતાના હેતુએ નિવૃત્તિપૂર્વક વ્રત નિયમ આદિ કાંઈ અંગીકાર થાય તો ઠીક છે, એ પૂર્વક શું આ ગ્રંથનો ઉપયોગ કરજો, આ ગ્રંથનો અધ્યયન કરજો. તમે પ્રમત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી. આત્મહિતમાં જે પ્રમાદ સેવાય છે એનાથી આ જીવનું ઘણું અહિત થાય છે. તથાપિ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. આ આત્માને પોતાનું આત્મકલ્યાણની સાવધાની આવતી નથી, દરકાર આવતી નથી, ખેવના થતી નથી, એ ઘણું ખેદકારક છે, એ ઘણો દુઃખનો વિષય છે કે મનુષ્ય ભાવ જેવો મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો છે અને આ જીવ આત્મહિત કર્યા સિવાય શુભાશુભ પરિણામમાં પ્રમાદથી આયુષ્યને વ્યતીત કરી રહ્યો છે, એ ઘણું દુઃખદ છે. હે આર્યો, હાલ તે પ્રમત ભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી દઈને શું કહે છે, ઉલ્લાસ લાવો, આત્મહિતના પરિણામોમાં ઉલ્લાસ લાવો, અને પ્રમાદને મળો પાડી દઈને સુશીલ સહિત, વારમાં સુશીલ સહિત, સદાચરણ સહિત, સત્સૃતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો. કેવી સરસ વાત કરે છે, સત્સૃતનું અધ્યયન કરજો, મારમાં પ્રવૃત્તિ છોડીને પોતાના આત્મભાવને, આત્મસ્વભાવને પોષણ આપે એવા પરિણામ કરજો. આત્મભાવ ક્યારે પોષાય? કે આત્મરુચિ હોય તો આત્મભાવને પોષણ મળે. જો આત્મગુણની રુચિ ન હોય તો આત્મભાવને પોષણ મળતું નથી. અને સત્સૃત તો એવું છે કે જેમાં આત્મભાવ વિશેષ પોષણ થાય, આત્માની રુચિ વિશેષ દ્રઢ થાય, એ પ્રકારનું એ સાહિત્ય છે સત્સૃત. તો એટલે એ રીતે પ્રમત ભાવને ઉલ્લાસિત વીર્યથી મળો પાડવો, સુશીલ સહિત સદાચરણ પૂર્વક સત્સૃતનું શાસ્ત્ર આદિનું અધ્યયન કરવું, અને નિવૃત્તિ લઈને આત્મસ્વભાવનું પોષણ કરવું, આત્મગુણનું પોષણ કરવું, આત્મગુણ વૃદ્ધિગત થાય એ પ્રકારના પરિણામ કરવા. હાલ નિત્ય પ્રતિ પત્રથી નિવૃત્તિ પરાયણતા લખવી યોગ્ય છે. અત્યારે તો હંમેશા અમે નિવૃત્તિ પરાયણતા ઉપર મુખ્યપણે પત્રમાં લખીએ છીએ, ને એ અમને યોગ્ય લાગે છે. શું અંબાલાલને જાય છે, એટલે સાહેબ જો ફેરફાર થશે તો લખશો, બનતા સુધી તારથી ખબર આપવાનું થશે. કેમ કે પત્ર તો 2-3 દિવસે મળે, તો જો કાંઈક નિર્ણય થશે તો તારથી જણાવી દઈશું તમને. પછી 945 દિવસે લખાયેલો છે, એમાં પર્યુષણની આરાધના કઈ રીતે કરવી, અથવા સમય કેવી રીતે પર્યુષણના દિવસોમાં પસાર કરવો, એના ઉપર એમણે થોડો ક્રમ લખ્યો છે. એકાંત યોગ્ય સ્થળમાં, ક્યાં? કોઈ યોગ્ય એકાંત સ્થળમાં, પ્રભાતે એટલે વહેલી સવારે, દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ અંતરાત્મ ધ્યાનપૂર્વક 2-4 ઘડી સુધી ઉપશાંત વ્રત, નિયમબદ્ધ વ્રત એટલે નિયમ પ્રમાણે, કે 2-4 ઘડી સુધી દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિની વૃત્તિ પૂર્વક આત્માનું ધ્યાન, અંતરાત્મ ધ્યાન પૂર્વક 2-4 ઘડી સુધી શાંતિથી બેસવું, ઉપશાંત વ્રત. હા, એટલે કોઈ સાથે નહીં, એમ શાંતિથી પોતાના આત્માનું ચિંતન વગેરે, અને દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક ચિંતન કરવું. શું? એકલું ચિંતન ન લીધું, પણ દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક, ભક્તિની વૃત્તિપૂર્વક, એટલે શુષ્કતા ન આવે. એનું કારણ એ છે કે ચિંતનમાં, અધ્યાત્મ ચિંતનમાં શુષ્કતા ન આવે, એના માટે દેવગુરુની ભક્તિની વૃત્તિ વિશેષ પ્રકારે હોય, અને એ પૂર્વક થાય તે એ રીતે વધારે યોગ્ય છે. શ્રુતમાં પદ્મનંદી આદિ અધ્યયન શ્રવણ મધ્યાહ્ને, અને પદ્મનંદી આદિ શાસ્ત્રનું શ્રવણ રાખવું, મધ્યાહ્ને 4 ઘડી ઉપશાંત વ્રત, શ્રુતમાં પદ્મનંદી આદિને મધ્યાહ્ન શ્રવણ, પછી બપોરે મધ્યાહ્ને 4 ઘડી ઉપશાંત વ્રત, શ્રુત કર્મગ્રંથનું અધ્યયન શ્રવણ, સુદ્રષ્ટિ તરંગિણી આદિનું થોડું અધ્યયન, આ બપોરનો સમય શાસ્ત્ર સ્વાધ્યાયનો લીધો છે, સાયંકાળે ક્ષમાપનાનો પાઠ, બે ઘડી ઉપશાંત વ્રત અને કર્મ વિષયની જ્ઞાન ચર્ચા. બે ઘડી ઉપશાંત વ્રતમાં એ આત્મ તત્વ ચિંતન શાંતિથી બે ઘડી બેસીને કરું, એમ સવાર સાંજ શાંત વિચારણાનો સમય લીધો છે. ત્રણેય ટાઈમ એટલે બપોરે તો એમને લીધું છે. હા, ચાર ઘડી ઉપશાંત વ્રત, મધ્યાહ્ને પણ ચાર ઘડી ઉપશાંત, એટલે સવાર બપોર સાંજ એ રીતે ચિંતવનમાં સવાર બપોર સાંજ ત્રણેય લીધા છે. સત્સૃતનું અધ્યયન, સ્વરૂપ ચિંતન, આત્માનું તત્વ ચિંતન અને દેવગુરુની ભક્તિ, ક્ષમાપનાનો પાઠ અને જ્ઞાન ચર્ચા, એ રીતે આખો દિવસ પસાર કરવો. રાત્રિ ભોજન સર્વ પ્રકારનાનો સર્વથા ત્યાગ છે. લોકો ગડબડ બીજી રીતે કરતા હતા, તો ચોખ્ખું લખ્યું છે. રાત્રિ ભોજન સર્વ પ્રકારનાનો સર્વથા ત્યાગ. હા, ખાસ કરીને શું છે કે જીવને જે આહારની લોલુપતા છે એ ઘટી જાય છે, અને સાથે સાથે એ પોતાના આત્માનું અહિત થતું બચે છે, અને સાથે સાથે રાત્રે ભોજનમાં ઉત્પન્ન થતા મોટા પ્રમાણમાં ભોજનની અંદર જીવોની ઉત્પત્તિ થાય છે, એની હિંસા થતી બચે છે. એમ બંને રીતે પોતાને પણ ઉપકારી છે અને બીજા જીવોને પણ એ ઉપકારી છે. એમ લેવું પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંનો પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળ નિર્ગમન, ઉપશાંત વ્રતમાં વિશેષ કાળ નિર્ગમન એટલે તત્વચિંતનમાં વિશેષ કાળ પસાર કરવો, બને તો ઉપવાસ ગ્રહણ કરવો. લીલોતરી સર્વથા ત્યાગે, પરિશ્રમના દિવસમાં લીલોતરી ન લેવી. બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવું, બને તો ભાદરવા પદ, ભાદરવા સુદ પૂનમ સુધી, એટલે બંને પરિશ્રમ લઈ લીધા છે. એ રીતે એમણે પરિશ્રમના દિવસોનો ક્રમ પણ આપ્યો છે. પાંચમને દિવસે આ લોકોનો પહેલો છે ને, આમ પહેલું પર્યુષણ થાય અને આ લોકોનું સમસરી છે, એટલે મોટી મોટો દિવસ, મોટો દિવસ ગણીને. હા, રસ, રસ, હા, એનો ત્યાગ છે, ચીકણા પદાર્થ છે. હા, પંચમી ને દિવસે, પાંચમ ને દિવસે, પાંચમ છે ને, ભાઈ શું કે છે કે આ લોકો ચોથ ની સમસરી હોય છે ને, પાંચમ નું પહેલું પર્યુષણ હોય છે, આ દિગંબર નું પાંચમ નું કીધું છે. પેલા લોકો પાંચમે મોઢું છૂટું કરે એના બદલે આ બંધ કરે એવું છે, એમ કે છે. સ્થાનક પાસે પાંચમ રાખે હશે જે હોય તે. હું તો વૃત્તિ સંક્ષેપવાનો સવાલ છે, પોતાને નિરસ પરિણામ થાય મુખ્ય કરીને આહાર આદિના, પણ જો એક આહારના નિરસ પરિણામ થાય તો બીજા કાર્યોમાં તો નિરસ પરિણામ થાય થાય ને થાય છે, કેમ કે તો પછી બધી હેઠ છે, બાકીની પ્રવૃત્તિ તો એ છે નીચેની છે, એટલે પરિણામમાં રસ ઉડી જાય. એ પ્રકારનો ધર્મભાવના, આત્મહિતની ભાવના વિશેષે કરીને થાય કે જેથી આહાર વગેરેમાં રસ ઉડી જાય, મુખ્ય વાત તો એ છે. અને એ એ પ્રકારની પ્રેક્ટિસ મુમુક્ષુ જીવે આ તો પર્યુષણના દિવસો છે, પણ કાયમ કરવા જેવી છે. કેમ કે માણસને જમવાનું તો ખાલી એક શરીરને ભાડું ચૂકવવાનો વિષય છે. જે ઘરમાં રહીએ એને થોડું ભાડું દેવું જોઈએ એટલી વાત છે. એના બદલે જે જીભનો સ્વાદ વિશેષ કરીને એ રીતે જે આહાર ગ્રહણ થાય છે એમાં પરિણામ, પછી બાકીના પરિણામ તો નિરસ થવા મુશ્કેલ પડી જાય. ૯૪૬માં શ્રી મોક્ષમાળાના પ્રજ્ઞાવબોધ ભાગની સંકલના, એક સંકલના એવું કરવા ધારેલી એમણે. એમાં જે મુખ્ય મુખ્ય મુદ્દાઓ સંકલન કરવાના વિચારેલા એ મુદ્દા લખેલા છે આમાં. પ્રથમ શરૂઆતમાં વાચકને પ્રેરણા, બીજું જીનેશ્વર દેવ એટલે એમનું સ્વરૂપ. હા, આ તો એ મોક્ષમાળાનો પ્રજ્ઞાવબોધ કરીને એક બીજો કોઈ ભાગ લખવા વિચાર્યું. હા, ઓલો બાળાવબોધ હતો. હા, અને આ પ્રજ્ઞાવબોધ ભાગની વાત છે. એટલે કોઈ પુસ્તક લખવા ધારેલું છે મોક્ષમાળાના અનુસંધાનમાં. એના પ્રકરણ પોઈન્ટ્સ લીધા છે, શું શું વિષય એની અંદર લેવો. કે વાચકને શરૂઆતમાં પ્રેરણા લખવી, પછી જીનેશ્વર દેવનું સ્વરૂપ લખવું, પછી નિર્ગ્રંથનું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ લખવું કે સાધુ કેવા હોય, દયાની પરમ નિર્ધર્મ, દયાની પરમ ધર્મતા, દેવગુરુને ધર્મ એ પહેલા લેવા, પછી સાચું બ્રાહ્મણપણું, મૈત્રી આદિ ચાર ભાવના, મૈત્રી માધ્યસ્થ વગેરે, સત્શાસ્ત્રનો ઉપકાર, પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર અને ત્રણ મનોરથ, ચાર સુખસૈયા, વ્યવહારિક જીવોના ભેદ, ત્રણ આત્મા, ત્રણ આત્મામાં અંતરાત્મા, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્માનું સ્વરૂપ, સમ્યક દર્શન, મહાત્માઓની અસંગતા, સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, અનેકાંતની પ્રમાણતા, મન અને મનની ભ્રાંતિ, મનની ભ્રાંતિ, પછી તપ એટલે તપનું સ્વરૂપ, જ્ઞાન એટલે જ્ઞાનનું સ્વરૂપ, ક્રિયાનું સ્વરૂપ, આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓએ આપેલો ઘણો ભાર એના ઉપર લખવું, પછી દાન, નિયમિતપણું, સમયનું જીનાગમ, સ્તુતિ, નવતત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ, સાર્વત્રિક શ્રેય એટલે બધાનું કલ્યાણ થાય એ ઉપરનો વિચાર, સદગુણ, દેશ ધર્મ વિશે વિચાર, મૌન, શરીર, પુનર્જન્મ, પંચ મહાવ્રત વિશે વિચાર, દેશબોધ, પ્રશસ્ત યોગ, સરળપણું સરળતા લીધી છે, નિર્ભિમાનપણું, બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું, આજ્ઞા, સમાધિ મરણ, વૈતાલીય અધ્યયન, આમાં છે ને દસ વૈતાલિકમાં આવે છે બનતા સુધી, વૈતાલીય અધ્યયન, સંયોગનું અનિત્યપણું, મહાત્માઓની અનંત સમતા, માથે ન જોઈએ શું કઈ થાય કોઈ વિષય ધાર્યો છે, ઉદયાદિ ભંગ, ચાર ઉદયના ભંગ, જીનમત નિરાકરણ, મહામોહનીય સ્થાનક, તીર્થંકર પદ પ્રાપ્તિ સ્થાનક, માયા, પરિષહ જય, વીરત્વ, સદગુરુ સ્તુતિ, પાંચ પરમપદ વિશે વિશેષ વિચાર, અવિરતિ, અધ્યાત્મ, મંત્ર, છ પદ નિશ્ચય, આત્મા છે, નિત્ય છે, મોક્ષ માર્ગની અવિરોધતા, સનાતન ધર્મ ત્રણે કાળે, સૂક્ષ્મ તત્વ પ્રતીતિ, સમિતિ ગુપ્તિ, કર્મના નિયમો, મહત્પુરુષોની અનંત દયા, નિર્જરાક્રમ, આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું, મુનિ ધર્મ યોગ્યતા, પ્રત્યક્ષ અને પરોક્ષ, લો આ જ્ઞાનનો પ્રત્યક્ષ પરોક્ષ વિશે લીધો છે, ઉન્મત્તતા, એક અંતર્મૂર્ત, દર્શન સ્તુતિ, વિભાવ, રસાસ્વાદ, અહિંસા અને સ્વચ્છંદતા, અલ્પ શિથિલપણાથી મહાદોષનો જન્મ, પારમાર્થિક સત્ય, આત્મભાવના, જીન ભાવના, એ 76 સુધી, 77-90 મહત્પુરુષ ચારિત્ર, 91-100 કોઈ ભાગમાં વધારો, 101-106 હિતાર્થી પ્રશ્નો, 107 અને 108 સમાપ્તિ અવસરે દેવ સંવાદ. આવી રીતે 108 પ્રકરણ લખવાનો એમનો જે વિચાર છે એ એમને યાદી લખેલી છે, મળી હશે યાદી, એટલે છાપી છે અહીંયા. હા, લખાણું નથી, ક્યાં તબિયત એવી રહી જ નથી ને, આ તો અમને નીતિ લખી શકે ને, નથી લખી લખી, શ્રાવણ વદ દશમ પછી આ છે એટલે લગભગ ભાદરવો આસો 5 મહિના, બીજા 7 મહિના છે. હા, ઘણો વિષય આવ્યો હતો, ઘણો, કેમ કે એમનું વાંચન ઘણું વિશાળ હતું, ચિંતન ઘણું ઊંડું હતું, લખાણું હતું, ઘણું લખાણું હતું. હા, 108 પાઠ જ લખે, માળા છે ને, મોક્ષ માળા નો પ્રજ્ઞા અવબોધ છે, માળાને 108 પારા હોય છે ને, ઓમલામાં 108 પાઠ જ લખ્યા છે, મોક્ષ માળાના, માળા ઉબોધના 108 પાઠ લખ્યા છે, હવે પ્રજ્ઞા ઉબોધના 108 પાઠ લખવાના હતા વિશેષ.
પ્રજ્ઞા
અવબોધ એટલે જ્ઞાન, પ્રજ્ઞા વિશેષ કરીને જ્ઞાન થાય છે બાળકોને, અવબોધ એટલે શિક્ષા, મોટાને શિક્ષા, નાનાને શિક્ષા, એ 33મું વર્ષ પૂરું થયું, 34મા વર્ષમાં વઢવાણ કેમ્પ આવ્યા છે, તબિયત અસ્વસ્થ છે અને આ દિવસોમાં વઢવાણ આવેલા છે. વર્તમાન દુષ્મકાળ વર્તે છે, મનુષ્યોના મન પણ દુષ્મ જ જોવામાં આવે છે, દુષ્મકાળ વર્તે છે અને મોટાભાગના માણસોના મન પણ દુષ્મ પરિણામવાળા, વિષમ પરિણામવાળા જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે અને ઘણું કરીને જીવો પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા, ભાવના વગરના, અને પરમાર્થનો દેખાવ કરે, ધર્મનો દેખાવ કરે અને સ્વેચ્છાએ એટલે સ્વચ્છંદપણે વર્તે છે લોકો, એ દુષ્મકાળનું કારણ છે. પરમાર્થને નામે, પરમાર્થથી શુષ્ક અંતકરણવાળા, વાસ્તવિકપણે અંતકરણમાં શુષ્કતા છે જ્ઞાનની અને સ્વચ્છંદે વર્તે છે, દેખાવ કરે છે પરમાર્થનો, ધર્મનો દેખાવ કરે છે, એ બધું દુષ્મકાળના લક્ષણો બતાવ્યા છે. એવા વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું અને કેની સાથે પોતાના કેટલા કાર્ય વ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય, એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. એક પગ મૂકવો હોય તો જોઈ વિચારીને પગ મૂકવા જેવો વખત છે એમ કેવું છે. શું કોને કોનો સંગ કરવો અથવા ન કરવો, એમ કરવો એટલે કોનો કરવો અને કોનો ન કરવો, કોની સાથે કેટલું કામ પાડવું, કેટલી મર્યાદામાં વર્તવું, શું બોલવામાં પણ કેટલી મર્યાદાથી બોલવું, શું અને કોની સાથે પોતાના કેટલા કાર્ય વ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય અને જાણ કરવી કે અમે આમ કરવા માંગીએ છીએ. આ બધું લક્ષમાં રાખવાનો વખત છે. બહુ જોઈને જોઈ વિચારીને આ બધું કરવા જેવું છે. સો વર્ષ પહેલા એ લીધું છે, જેથી ભદ્ર પરિણામ વાળા જીવો વિશેષ હતા. અત્યારે તો વક્ર પરિણામ વાળા જીવોની સંખ્યા અને પરિણામોની વક્રતા પણ બહુ વધી ગયેલી છે. આ તો 100 વર્ષ પહેલાની વાત છે. તો સદવૃત્તિવાન જીવને એ બધા કારણો હાનિ કરતા થાય છે, નહીં તો જીને એ બધા કારણો હાનિ, જેનો તેનો સંગ કરે, જેનો તેનો વિશેષ પરિચય રાખે કે વ્યવહાર રાખે એની સાથે, તો એની સદવૃત્તિ છે એમાં પણ હાનિ પહોંચે એવું છે. આનો આભાસ તો આપને પણ હવે ધ્યાનમાં આવતો હશે. જેને પત્ર લખ્યો છે લખે છે કે તમને પણ હું લખું છું એનો પરિચય, એની ખાતરી થાય એવી પરિસ્થિતિ તમારી આજુબાજુથી તમને પણ ખ્યાલમાં આવતી હશે. એ કોઈ પ્રસંગ વિશેષને અનુસરીને પત્ર લખાયેલો હોય એવું લાગે છે. પછી મુંબઈ આવ્યા છે માક્ષર મહિનામાં. મદન રેખાનો અધિકાર ઉત્તરાધ્યયનના નવમા અધ્યયન વિશે નમિરાજ ઋષિનું ચરિત્ર આપ્યું છે તેની ટીકામાં છે. ઋષિભદ્ર પુત્રનો અધિકાર ભગવતી સૂત્રના, પછી ત્યાં ખાલી જગ્યા રહી છે પણ અહીંયા માર્ક કર્યો છે, શતક 11મું ને ઉદ્દેશ 12મો. શતક ને ઉદ્દેશે એટલે 11મા શતક અને 12મા ઉદ્દેશે વંદનાદિ ભક્તિનું નિરૂપણ કરે છે. ઉદ્દેશ્ય આવેલો છે. આ બંને અધિકાર અથવા બીજા તેવા ઘણા અધિકાર આત્મોપકારી પુરુષ પ્રત્યે વંદનાદિ ભક્તિનું નિરૂપણ કરે છે. જે આત્માને ઉપકારી થાય એવા પુરુષો પ્રત્યે વંદનાદિ ભક્તિ કરવી એવું નિરૂપણ કરે છે. પણ જનમંડળના કલ્યાણનો વિચાર કરતા તેવો વિષય ચર્ચવાથી તમારે દૂર રહેવું યોગ્ય છે. જેને પત્ર લખ્યો છે એને સૂચના આપી છે કે તમારે તો આ બધી ચર્ચાથી દૂર રહેવું. અવસર પણ તેવો છે અને અત્યારે વખત પણ તેવો છે. માટે તમારે એ અધિકાર આદિ ચર્ચવામાં તદ્દન શાંત રહેવું, એની ચર્ચામાં પડવું નહીં. પણ બીજી રીતે જેમ તે લોકોની તમારા પ્રત્યે ઉત્તમ લાગણી કેમાં ભાવના થાય તેમ વર્તવું, એ લોકોની સાથે એવો વ્યવહાર રાખવો કે જેથી એમની લાગણી અને ભાવના વધે, કે જે પુરવાર પર ઘણા જીવોના હિતનો જ હેતુ થાય અને બીજાઓને પણ એ લાભનું કારણ થાય. પાછળ જોઉં કોના ઉપર, આમાં મારામાં યાદી નથી એટલે નામ નથી, આમ તો બધા નામ લખી રાખ્યા છે. પણ ખાસ કરીને તો અહીં સાધુમાં વિરોધ હતો એટલે લલ્લુજીને લખ્યો, એ બનવા જોગ છે. એવું કોઈ વિરોધ એટલે નિરૂપણ કરવાનું લખ્યું છે. જ્યાં પરમાર્થના જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય ત્યાં શાસ્ત્ર પ્રમાણ આદિ ચર્ચવા યોગ્ય છે, નહીં તો ઘણું કરી તેમાંથી શ્રેય થતો નથી. સ્પષ્ટ લખ્યું છે કે આત્મકલ્યાણના જિજ્ઞાસુ હોય ને એવા પુરુષોનું મંડળ એટલે એવા ભેગા થતા હોય, એક વૃત્તિવાળા, શું એક ધ્યેયવાળા, ત્યાં શાસ્ત્ર પ્રમાણાદિની ચર્ચા કરવી, પણ નહીતર શાસ્ત્ર પ્રમાણાદિની ચર્ચા કરવી નહીં. કેમ કે શ્રેય થતું નથી, એમાંથી વાદ વિવાદ થાય, અકલ્યાણ થાય, કષાય થાય, આગ્રહ થાય, એટલે એવી ચર્ચા ન કરવી. આ માત્ર હા ન માને તો સીધી વાત છે, તીર્થંકર નું પણ ન માને. આ જીવે પણ તીર્થંકર નું માન્યું નથી. ગુરુનું ન માને, તીર્થંકર નું ન માને, શાસ્ત્ર નું ન માને, એટલે તો એને પરમેશ્વર કહે છે કે તું પણ પરમેશ્વર છો ભાઈ. આ પત્ર નાનો પરિષદ, આ માત્ર નાનો પરિષદ છે, એક સામાજિક ગડબડ છે. આ માત્ર નાનો પરિષદ છે, યોગ્ય ઉપાયથી પ્રવર્તવો, પણ ઉદ્વેગ વાળું ચિત્ત ન રાખવું. યોગ્ય ઉપાય કરવો પણ તેમાં પરિણામમાં ઉદ્વેગ થાય એવું ન કરવું. ઘણું કરીને લલ્લુજી ઉપરનો હશે એમ લાગે છે, વિષય જોતા, પત્રનો વિષય જોતા એમ લાગે છે. ઓળખાણ ન હોય તો જ ના ચાલે, નહીતર તો જ્ઞાની ની આજ્ઞા માન્યા વગર રહે
નહીં.
ઓળખાણ નથી, મુખ્ય કારણ તો ઓળખાણ નથી એ જ છે. ઓળખાણ થવી સહેલી પણ નથી, ઓળખાણ થવી બહુ સહેલી વાત નથી. ઘણી પાત્રતા ને ઘણી યોગ્યતા હોય ત્યારે ઓળખાણ થાય છે. બાકી તો જ્યાં સમૂહ મોટો થાય છે ત્યાં ઓછી યોગ્યતા વાળા જીવોની સંખ્યા વિશેષ હોય છે. આ કાળમાં તો એવું વિશેષ બનવા યોગ્ય છે, એટલે ધર્મના ક્ષેત્રમાં જે પરિસ્થિતિ જોવામાં આવે છે એનું કારણ યોગ્યતાની ખામી છે, યોગ્યતાની ક્ષતિ છે. એવી કઈ નથી.
જય.